તારીખ 29/10/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 17, 18 અને 19 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186 તારીખ 29/10/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 17, 18 અને 19 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186
વ્યવહાર મેં તો અભૂતાર્થ કહેને છે, સંક્ષેપ મેં પરિણામ માત્ર અભૂતાર્થ છે અને પરિણામ માત્ર અભૂતાર્થ છે એમ કહેવાનું સ્પષ્ટીકરણ પાંચમાં લીધું કે જે વ્યવહારમયનો વિષય છે. પરિણામ કે જે વ્યવહારમયનો, બધા પરિણામો વ્યવહારમયનો વિષય છે. હવે જો વ્યવહારમય અભૂતાર્થ હોય કે વ્યવહારનો સઘળો વિષય જ અભૂતાર્થ હોય તો પરિણામ માત્ર અભૂતાર્થ થઈ જાય છે. એસા કહા હૈ, ચાહે તો પરિણામ શુભ હો, શુભ હો યા
શુદ્ધ હો,
શુદ્ધ હો, કેમ કે ભૂતાર્થ જે છે એ ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે અને એ શુદ્ધ સ્વભાવમાં પરિણામનો અભાવ છે. સામર્થ્યરૂપ હોવાને લીધે, શક્તિરૂપ હોવાને લીધે, વ્યક્તિ અને શક્તિ એને જુદી જુદી લઈ લીધી. શક્તિ છે એ શક્તિરૂપે છે અને વ્યક્તિરૂપે નથી. વ્યક્તિ છે એ શક્તિમાં નથી, કેમ કે એક ઉત્પાદની રૂપ વ્યક્તિ હોય છે અને શક્તિ અનાદિ અનંત હોય છે. જો શક્તિમાં વ્યક્તિ ભેળવવામાં આવે વિચારથી કે ખોટી માન્યતાથી, તો વ્યક્તિ સાદી શાંત હોવાથી શક્તિ પણ સાદી શાંત થઈ જાય. અને કાં તો વ્યક્તિ અનાદિ અનંત થઈ જાય. તો વ્યક્તિ અનાદિ અનંત થાય તો વિભાવનો નાશ, સંસારનો નાશ ન થાય. અને શક્તિ શાંત, સાદી શાંત થઈ જાય તો વસ્તુનો નાશ થઈ જાય. માટે એકમાં બીજાનો ત્રણે કાળે અભાવ છે. શક્તિમાં વ્યક્તિનો અભાવ છે, વ્યક્તિમાં
શક્તિનો
શક્તિનો અભાવ છે. એ સમયસાર મેં 49 ગાથામાં 36 બોર લીધાનો અવ્યક્તના 6 બોરમાં એ વાત બહુ સ્પષ્ટ છે. અવ્યક્તના 6 બોરમાં એ વાત સાવ સ્પષ્ટ લીધી છે, વ્યક્ત અને અવ્યક્ત કરી. ચાલે છે ને અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. ક્ષણિક વ્યક્તિ એટલે પર્યાય, ક્ષણિક પર્યાય વ્યક્ત છે તેને ક્ષણિક વ્યક્તિ કહેવામાં આવે છે. ચાલુ થી અને વ્યક્તિ કહે છે એ રૂપે નથી માટે અવ્યક્ત છે. હવે વ્યક્તપણો અને અવ્યક્તપણો ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસવા છતાં એટલે પ્રમાણના વિષયમાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. અવ્યક્ત સ્વભાવ વ્યક્તપણાને અડતો નથી માટે અવ્યક્ત છે. અને પોતે પોતાથી બાહ્યાભ્યંતર સ્પષ્ટપણે અનુભવાવી હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યુતમાન છે માટે અવ્યક્ત છે. એટલે કે પર્યાય પ્રત્યે ઉદાસીન છે, વ્યક્તપણો પર્યાય છે અને પર્યાય પ્રત્યે પોતે
ઉદાસીન
ઉદાસીન છે માટે અવ્યક્ત છે. આમ 6 હેતુ છે અવ્યક્તપણે સિદ્ધ કર્યું છે. સંગેલી રીતે લીધા તો બધા મેળ ખાય છે. વસ્તુનું સ્વરૂપ છે કે પરિણામ શુભ હોય, અશુભ હોય કે શુદ્ધ હોય, પણ મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપ તો સામાન્ય શક્તિ રૂપે છે, એમાં વ્યક્તપણ નથી. ભૂતાર્થ ને આશ્રિત સમ્યક દર્શન છે, ત્યાં ગાથા એ ચાલી છે. વ્યવહારો ગુયથો ગુયથો દેશીદો સુધણ્યો ગુયથમ સીધો સમાધિ થી હોવા જોઈએ. ભૂતાર્થ ને આશ્રિત, આશ્રય કરનાર ભલે અવસ્થા હોય પણ અવસ્થાના આશ્રય એ અવસ્થા નથી કરવાની. આશ્રય ભૂતાર્થનો લેવાનો, આશ્રય લેનાર ભલે અવસ્થા હોય એની સાથે વિરોધ નથી. પર્યાયના નામથી ભડકવાનું નથી. એ પોતે કહે છે આગળ કે તમે એમ પર્યાયથી ભડકો નહીં. પરિણામ કહી વિજન હોતા હે, પરિણામ માત્ર હું, પરિણામ માત્રપણે પોતાનું અવધારણ કર્યું છે એને પર્યાય દ્રષ્ટિ કહે છે. પરિણામ કે સાથ હી સમૂચા અપરિણામ પડા હે. શું કીધું? અહીંયા એમ કીધું કે પરિણામની સાથે આખો અપરિણામ નીકળે છે. સમૂચો એટલે આખો. પરિણામ કે સાથે સમૂચા અપરિણામ પડા હે. ઉસકા વેદન નહીં હોતા એ કે પણ પરિણામની સાથે આખો અપરિણામ નીકળે છે એને કાં વેદ તો નથી ને એટલા પરિણામને વેદે છે. લેકિન અપરિણામે દ્રષ્ટિ જમા કર, ઉસમે તાદાત્મ્ય હો કર, પ્રસર કર, અપનાપન હોતે હી ઉસી ક્ષણ મેં પરિણામી ઓર અપરિણામ દોનો કા એક સાથ અનુભવ હોતા હૈ. અકેલે પરિણામ કા વિજન તો મીઠા દ્રષ્ટિ કોઈ હોતા હૈ, નાની કો તો એક સાથ દોનો કા અનુભવ
રહેતા હૈ.
આખિર કાર્ય તો સબ પરિણામ નહી આવેગા. શું પરિણામ છે? ગભરાવો મત, ભરકો નહી પરિણામ છે. લેકિન પરિણામ પર ખડે ભી મત રહો. પરિણામ છે ગભરાવો મત, પર પરિણામ પર
ખડે મત રહો,
ખડે મત રહો. કાર્ય તો પરિણામ મેં હી આતા હૈ, ઓર પરિણામ મેં જમ ગયા, સ્થિર હો ગયા, તો કાર્ય તો પરિણામ મેં હી
આયેગા,
આયેગા, ઓર વેદન ભી પર્યાય કા હી
હોગા.
ઓર પરિણામ ઓર પરિણામ દો અંશ મિલકર પૂરી, એટલે કે પ્રમાણ જ્ઞાન કી વિષયભૂત વસ્તુ આવી રીતે
બહુ સરસ
અનેક જગ્યાએ દ્રવ્ય પર્યાય સ્થાન પાછું સંધિયુક્ત કેવી રીતે છે એ પણ લીધું છે. પર્યાયને જુદી પાડી છે અને સંધિ બતાવતા ગયા છે.
અહીંયા બે વાત આવી, આમાં આવ્યું પરિણામ મેં આવી, કાંઈ તો પરિણામ એ હોય એના પર્યાય કઈ હોય. ચારમાં
સ્પષ્ટીકરણ 204 માં આવ્યું કે પર્યાય સ્વરૂપાકાર હો જાતી હૈ, એસી પર્યાય કે અનુભવ કો, અર્થાત દ્રવ્ય સ્વરૂપ કે અભેદ ભાવ રૂપ અનુભવ કો દ્રવ્ય કા અનુભવ કહેને મેં આતા હૂં. દ્રવ્ય સ્વરૂપ ના અભેદ ભાવ રૂપ અનુભવ હું પણ એને દ્રવ્ય નો અનુભવ કહેવાય છે. ખરેખર તો જે પર્યાય સ્વરૂપાકાર થાય છે એ પર્યાયનો જ અનુભવ છે. વાસ્તવ મેં અનુભવ કી સીમા पर्याय को उल्लंघन
नहीं
करते, वास्तविकता भाव संसार द्रव्य मां अभेदपणे अभेद भावे पोतापना એટલે દ્રવ્યનો અનુભવ એમ બોલાય છે, છતાં અનુભવ કરીએ
પણ
અભેદ ભાવે ભાવમાં અભેદતા સાધી છે. પર્યાય પર્યાય રહેશે, પર્યાય દ્રવ્ય રૂપ થતું નથી, દ્રવ્ય પણ ભાવે અભેદ છે. અભેદ ભાવ એમ લીધું છે, અભેદ ભાવ રૂપ અનુભવ થાય છે. પર્યાય દ્રવ્ય નું અંગ છે, પર્યાય છે એ અને દ્રવ્ય પોતે પર્યાય રૂપે પરિણમ્યું છે. પ્રમાણ પ્રમાણના દ્રવ્યનું અંગ છે અને પ્રમાણનું દ્રવ્ય પોતે પર્યાય રૂપે પરિણમ્યું છે. બીજો નહીં એ અપેક્ષાએ એમ કે પોતાનો જે અનુભવ કરે છે એમાં દ્રવ્ય પર્યાયનો ભેદ નથી જોતા, અનુભવમાં દ્રવ્ય પર્યાયનો ભેદ નથી જોવાતો કે અનુભવાતો નથી, એ અપેક્ષાએ પણ દ્રવ્યનો અનુભવ છે એમ કહેવાય છે. હવે આમાં તકલીફ ક્યાં થાય છે? આ ગ્વાલિયરમાં થોડીક ચર્ચા થાય, ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના જરા અભ્યાસી છે, કેટલાક મુખ્ય ભાઈઓ અને સારો રસ છે, એટલે પછી ત્યાં સ્પષ્ટીકરણ જરા માગે ને કે દ્રવગુણ પર્યાય છે એ સમજવા ની મર્યાદા છે. મર્યાદા છે, દ્રવગુણ પર્યાય છે વસ્તુનું સ્વરૂપ સમજવાની મર્યાદા છે. કે મર્યાદા એટલે કે અન્ય પ્રકારે બીજા લોકો વસ્તુનું સ્વરૂપ કહે છે એમ નથી. એની સામે જૈન આગમ, જૈનનું આગમ એમ કે છે કે જો ભાઈ વસ્તુનું સ્વરૂપ આમ છે, અન્યના આગમ કે છે એમ નથી, જૈનના આગમ કે છે એમ છે. વાત રહી આગમની મર્યાદાની, હવે એ મર્યાદાથી પર જઈને અધ્યાત્મનો વિષય ઉભો થાય છે. તો અધ્યાત્મના વિષયમાં આગમની મર્યાદાનું જે વસ્તુ સ્વરૂપ છે એ વચ્ચે લાવવાનું નથી. સમજવા માટે ભલે સમજી લો કે પર્યાય ક્યાં થાય છે, દ્રવ્ય ક્યાં છે, દ્રવ્ય પર્યાય વચ્ચે સંબંધ કેટલો, દ્રવ્ય પર્યાય વચ્ચે સંબંધ નહીં એ કેટલું, સંબંધ કેટલો અને સંબંધ નહીં એ કેટલું, બંને છે, સંબંધ પણ છે અને સંબંધ નથી એવું પણ છે, કેમ કે વિરુદ્ધ સ્વભાવ છે નિત્ય અનિત્ય આદિ. પણ એ આગમની મર્યાદામાં જાય છે, આગમની મર્યાદામાં વસ્તુનું સ્વરૂપ જે કહ્યું છે યથાતથ્ય તે સમજી લીધું. અધ્યાત્મમાં એનો કોઈ વચ્ચે લાવવાનું કારણ નથી. ના, અધ્યાત્મમાં એનો ઉપયોગ કેટલો, સંતુલન જળવાય એટલે એટલો સંતુલન જળવાય રહીએ અને એકાંત ન થાય, કેમ કે આગમથી ખબર છે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. જેમ કોઈ કામ કરતો અનુચિત કામ કરતા છોકરાને રોકવો હોય તો એમ કહેવાય કે જો એવી રીતે તારે રહેવું હોય તો તું નીકળી જા અમારા ઘરમાં, નહીં તું મારો દીકરો નહીં. પણ મારો દીકરોને એમ કહેવું પડે છે એનો અર્થ એ છે કે મારો દીકરો છે માટે કહેવું પડે છે. બીજાના દીકરાને એમ કહેવાની જરૂર નથી પડતી કે તું મારો દીકરો ને વાત જ ક્યારે કહેવાની, જયારે પોતાનો દીકરો નથી તો નથી એમ કહેવાની વાત ક્યારે, છે માટે એમ કહેવું પડે છે કે નહીં, તો નહીં એમાં છે નહીં એમ લેવું છે, પણ રાખીને એમ આગળના વસ્તુ સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોઈ અધ્યાત્મમાં જાય તો અધ્યાત્મમાંથી ગ્રહિત થઈ જાય, અધ્યાત્મને એટલું જ્ઞાનમાં જ્ઞાનના એક બાજુના ખૂણામાં એ વાત પડી છે સંતુલન જાળવવા માટે, અને એક અન્ય મતની સામે ગ્રહિત મિથ્યાત્મનો જે સામે અન્ય મત છે એની સામે અગ્રહિત સાચું વસ્તુનું સ્વરૂપ સમજવા માટે એ વાત આગળમાં રહી છે. અધ્યાત્મમાં એનો પ્રયોગ નથી, અધ્યાત્મમાં તો પ્રયોગ સીધો એમ છે કે હું ત્રિકાળી છું, એક સમયની પર્યાય તે હું નહીં, એક સમયની પર્યાય તે હું નહીં એમ કેમ કહેવું પડ્યું કે હું પણ કર્યું છે માટે એમ કહેવું પડ્યું, અને પર્યાયંશ છે માટે હું પણ થઈ જાય છે, વિદાય છે, એટલું અજ્ઞાનની નિવેદન આવે છે. પરિણામનું માત્ર પરિણામનું વેદન આવે છે, એટલે એમ કહે છે એમ ભલે વેદન પર્યાય દ્રવ્યના અવલંબને આવવું જોઈએ, પર્યાયના અવલંબને પર્યાયનું વેદન નહીં, રાગાદીના અને પરના અવલંબને પણ પર્યાયનું વેદન નહીં. ઉપાસવા માટે આગમના દ્રવ્યગુણ પર્યાયના ભેદોની આવશ્યકતા નથી. વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવાની નિર્ણય કરવા વખતે નિર્ણયની મર્યાદામાં એ વિષય પૂરો કરી દેવો જોઈએ, પછી વસ્તુને પ્રત્યક્ષ કરવાની છે. જે પરોક્ષ વિચારથી નિર્ણય કરી લીધો દ્રવ્યગુણ પર્યાયથી ત્યાં સુધી વાત ઠીક છે, પછી વસ્તુને પ્રત્યક્ષ કરવામાં દ્રવ્યગુણ પર્યાય છે એના ભેદ પ્રભેદો છે એની જરૂર નથી. એ વચ્ચે જો આવે, વચ્ચે જો એ લાવવામાં આવે તો આત્માનો આશ્રય રીત અધ્યાત્મ છે, એ શરૂ નથી. અધ્યાત્મ ઉપજે નહીં, ઉત્પન્ન થાય, બાધા આવે, એટલે ત્યાં સ્ટેજ બદલાઈ જાય છે. આખું એ ખ્યાલમાં ન હોય તો જ્યાં અધ્યાત્મમાં વાત આવે કે દ્રવ્ય પર્યાયનો જ્યાં એમ કે અખંડ દ્રવ્યનો અનુભવ થાય છે ત્યાં ભેદ પડતો નથી, તો દ્રવ્યનો અનુભવ થયો પર્યાયનો અનુભવ થયો, કેમ કે એ રીતે વિચારવાની પદ્ધતિ થઈ ગઈ છે. એ પદ્ધતિ અનુભવના વિષયમાં જે લાવવામાં આવે છે એમાં એને એમ લાગે છે કે આમાં બંધારણ ખંડિત થઈ જાય છે, દ્રવ્યગુણ પર્યાય હેતવાતા નથી એમ નથી, એનાથી પર જઈને વાત છે. એ વસ્તુ જ્ઞાનમાં રાખી લીધી છે
બરોબર,
અને થોડીક આગળ ચાલવાની વાત છે, ત્યાં રોકાવાની વાત નથી. આમ દ્રવ્યગુણ પર્યાયનો નિર્ણય કરવામાં નિર્ણય કરવા વખતે એક પગ મૂકી પગથી દ્રવ્યગુણ પર્યાયના વિષયમાં પગથિયા ઉપર પગ મૂકો, પણ ઉપર જવું હોય તો એ પગ ઉપાડ પાડી જ લેવો જોઈએ. અધ્યાત્મમાં ઉપર ઉઠવું હોય તો એ પગ ઉપાડી લેવો જોઈએ. ફરી શું કરવા જોઈએ છો તો મૂકો શું કરવાના, એ કાંઈ દલીલ કરવાનો વિષય નથી. ઉપર જવું હોય તો ઉપાડવો જ પડે, એ જ એની વાસ્તવિકતા છે ઉપર જવાની, બીજી કોઈ એની વાસ્તવિકતા
નથી.
અપને પરિણામ તક હી અપની કાર્ય સીમા હૈ, જો શું લીધું
કાર્ય પરિણામ તક,
અપને પરિણામ તક હી અપની કાર્ય સીમા હૈ, ઇસમેં આગે તો કોઈ દ્રવ્ય
જા સકતા નહીં,
સકતા પરદ્રવ્યમાં ન જાય અને સ્વદ્રવ્યમાં ન જાય. વીરેન્દ્રમાં થતું નથી એ વાત આગળ આવશે, ચોખ્ખો એમના શબ્દોમાં આવશે આગળ આવશે. પરિણામ અપના હૈ તો ભી ઉસકો આપ ખુદ ભી પલટ સકતે નહીં, ઈચ્છા પ્રમાણે અથવા કરતા બુદ્ધિથી. પરિણામ ભલે પોતાના છે તો પણ એને પોતે પલટી શકતો નથી, ફેરવી શકતો નથી. શું તો પછી તને એમ કહ્યું તો આપણી સ્વતંત્રતા ક્યાં રહી આપણા પરિણામ કરવામાં? સ્વતંત્રતામાં આવશે સ્વચ્છંદતા, તો કોઈ કરે છે કે મન ફાવે એવા પરિણામ કરી શકીએ આપણે,
સ્વચ્છંદતા
એ સ્વચ્છંદતા છે. આત્મા એક વસ્તુ છે અને વસ્તુના પરિણામ વસ્તુના વિજ્ઞાન અનુસાર થાય છે, કોઈ સ્વપ્નની ઈચ્છા અનુસાર નથી થતા. પણ એમાં કોઈની મદદની જરૂર નથી, માટે પરિણામ સ્વતંત્ર છે. બીજાની અપેક્ષા નથી માટે પરિણામ સ્વતંત્ર છે. પણ મન ફાવે તેમ કરી શકાય
એવું
નથી. એનો અર્થ પરિણામ મેં કરતા કર્મ પણ એક ધર્મ હૈ. શું એવું છો? કારણ કે આવી ગયા
ને
પરિણામ મેં કરતા કર્મ પણ એક ધર્મ હૈ. જો આ તો સુધી વિવાદ નતો ચાલો, બીજી એમણે 2020 પહેલા બધી ચર્ચાઓ કરેલી છે. 18-19-23 ચર્ચા કરેલી છે, સુધી આ વિવાદ નથી ચાલ્યો. પણ એમને સ્વતંત્ર કાયદો છે. આ પ્રશ્ન ત્યારે એજન્ડા ઉપર નથી આવ્યો.
બરોબર.
પરિણામના કારકો ને દ્રવ્યના કારકો ને એજન્ડા ઉપર નથી આવ્યો. પોતે સ્વતંત્ર કાયદો છે. ગુરુદેવના પ્રવચનમાં આવી ગયેલું, પણ એમને બહુ પરિચય તો સીધો થયો નથી ને. ગુરુદેવના બહુ પ્રવચનનો પરિચય નથી એમને. એમણે તો પોતે અંદરથી જ કાઢ્યું છે બધું. પત્રમાં એને કાઢ્યું, આમાં કાઢ્યું છે. પરિણામી પરિણામતા કરતા હૈ એવો કરતા કર્મ કી ચરમ સીમા હૈ, બધું એ તો કેટલા વર્ષ પહેલાં લખેલો પત્ર, કઈ સાલ છે? ચરમ સીમા હૈ, અતઃ પર્યાય ને આખા એકાકાર હોના યોગ્ય નહીં. સારાંશ કાઢે 1961 38 વર્ષ થયા. 1964 એને દેશ કર્યો, 20 એટલે 70 સાલમાં આ પત્ર લખેલો. 2017 ત્યારે કોઈ આ વિશે ચર્ચાતા નહોતા. પર્યાયના સત્કાર કોને, દ્રેલના સત્કાર કો ભીમ છે, એ કોઈ વિશે ચર્ચાતા નહોતા. તો એમને પોતે સ્વતંત્ર જ વિચારેલું, અનુભવથી જ વિચારે. પરિણામ મેં કરતા કર્મ પણ એક ધર્મ હૈ, ઇસલિયે વો તો પલટે ગાહી. જબ દ્રષ્ટિ બહાર ઝુકી હૈ, દ્રષ્ટિ કા પ્રસાર અપને કો છોડ કર બહાર મેં હૈ, તો પરિણામ ભી બહાર ઝુકેગા. એનું વિજ્ઞાન છે, ઈચ્છા પ્રમાણે નહીં અંદર આવે. દ્રષ્ટિ ફેરવા વિના પરિણામ બીજા ફેરવાશે તો બીજા પરિણામ નહીં ફરે, ઉપયોગ નહીં ફરે. और यदि दृष्टि अपने स्वभाव की ओर है तो परिणाम भी अपने ओर झुकेगा आपोआप. એમાં ઈચ્છા નહીં કરો તો થશે. અને આમે પરિણામ તપાસે તો કેટલા પરિણામ ઈચ્છાપૂર્વક કરે છે અને કેટલા પરિણામ વગર ઈચ્છા એ ચાલે છે. પૂરા 5% પરિણામ ઈચ્છાથી નથી મળતા, વગર ઈચ્છા એ પરિણામ થયા કરે છે. પણ પોતાને કર્તૃત્વ બુદ્ધિ છે એટલે એ 95% વધારે વગર ઈચ્છા એ સહજ ચાલે છે એ ખ્યાલમાં નથી આવતું. એને તો એમ છે કે હું ઈચ્છું એ પ્રમાણે થાય છે, કરું એ પ્રમાણે થાય છે. કર્તૃત્વ બુદ્ધિ ઉપર વજન છે, શ્રદ્ધાનો વિષય એ છે એટલે એ ભૂલ થાય છે. અપને કો તો પરિણામ ભી પલટાના નહીં હૈ, ફેરફાર કરના નહીં હૈ. પહેલા વિજ્ઞાન કહી દીધું કે પરિણામ અપના હૈ તો પણ પોતે ખુદ ફેરફાર કરી શકતો નથી. પલટાવું એટલે ફેરફાર કરવો, કરતા બુદ્ધિ કાંઈ નહીં કરી શકે. દ્રષ્ટિ હશે એ પ્રમાણે પરિણામ થશે, દ્રષ્ટિ આત્માની હશે પરિણામો બધા આત્મામાં આવશે સતત. દ્રષ્ટિ બહાર પડી હશે પરિણામ બધા આ બાજુ અંદર નહીં આવી શકે. હવે પોતે લઈએ છે અપને કો તો પરિણામ ભી પલટા ના
નહીં હૈ,
પરિણામમાં પણ મારે તો ફેરફાર કરવો
નથી.
મેં તો અપરિણામ હું પર પલટના મેરા
ધર્મ નહીં હૈ.
કેટલું જોરથી હું પણ સ્થાપે છે
પર્યાય મારો ધર્મ નથી,
હું અપરિણામી છું તો પછી પર્યાય ક્યાંથી મારો ધર્મ હોય? જો હું અપરિણામી હોઉં તો પરિણામ મારો ધર્મ રહેતો નથી અને પરિણામમાં મારા પણ કરું તો હું અપરિણામી રહેતો નથી. વસ્તુ સ્થિતિ શું છે કે કાં તો જીવ પરિણામમાં હું પણ કરે અને કાં તો જીવ અપરિણામીમાં હું પણ કરે. બે જગ્યાએ હું પણ રાખી નહીં શકાય, એક જગ્યાએ થશે કે બીજા જગ્યાએ નહીં થઈ શકે. આ વસ્તુ સ્થિતિ છે. હવે વિવેક કરવાનો છે કે ક્ષણ ક્ષણ ભાવ મરણે મરવું હોય તો ક્ષણ ક્ષણિક પરિણામમાં હમ પણ કર, નહીં તો ત્રિકાળીમાં હમ પણ કર તો સુખી થઈશ.
બરાબર,
ભલે સુખી થઈશ પર્યાયમાં પણ હમ પણ ત્રિકાળીમાં
કરવું.
બસ આટલો વિવેક કરવાનો. આમ તો કેટલું સંક્ષેપ છે, સીધી સાધી વાત છે. શૈલી કેવી સરસ આવી છે, વધારે આકર્ષણની વાત છે એ શૈલી. પોતે જેવી રીતે પરમી રહ્યા છે એ શૈલી થી બહાર વાત કહી દીધી છે. જે રીતે પોતે પરમી રહ્યા છે એટલે વિધિ વ્યક્ત થાય છે, આ વિશેષતા છે અને એ એમની શૈલીની સુંદરતા છે. અપને કો તો પરિણામ હિ પલટાના નહીં હૈ, કેમ નથી પલટાવું? કે મેં તો અપરિણામી હું, મારે ક્યાં પરિણામ પલટવાનો રહ્યું? એમ વિચાર કરે છે કે ભાવનગરના બધા માણસોને મારે પોતપોતાના કામે લગાડી દેવા છે. કોણ ડ્યુટી ઉપર નથી ચડ્યું, કોણ ડ્યુટી ઉપર ચડ્યું આવ્યું છે, કોણ ગેરહાજરી છે, કોઈ ચિંતા કરે છે
નહીં?
પછી હિન્દુસ્તાનના માણસોને ચિંતા કરે છે
નહીં?
તો બધાને કામે લગાડીએ, જગતના માણસોને ચિંતા કરે છે? કેમ કે એટલા બધા માણસો છે, કેવી રીતે ચિંતા કરી શકે અને કેવી રીતે એના અધિકાર વગર કામે લગાડી શકાય? પોતાનો કેટલો અધિકાર એમાં? બીજાને કામ કરાવવાનો પોતાનો કેટલો અધિકાર? કે જરાય નહીં. તો કે પરિણામો બીજા જ છે, એની આખી દુનિયા બીજી છે, મારો એમાં અધિકાર નથી. જાઓ, મેં તો અપરિણામી હું, પલટના મેરા ધર્મ હિ નહીં હૈ. વો તો પરિણામ કા ધર્મ હૈ અને પરિણામનો ધર્મ હોવાથી તે પલટા કરે છે. જે સ્વયં પલટે છે એને પલટાવું છું, ન પલટી શકે એને પલટાવું છું. અને મારે તો કાંઈ કરવાનો પ્રશ્ન નથી કેમ કે હું અપરિણામી છું. અપરિણામી પરિણામ એને કરે કેવી રીતે? એ શક્ય નથી, અશક્ય છે. પરિણામનું કરવું તે અશક્ય છે. મારે પરિણામનું કરવું તે મારા માટે અશક્ય છે. ક્યાં બેસી ગયા છે જુઓ, અન્ન ધ્રુવધામમાં બેસી ગયા છે. દ્રષ્ટિ કી અપેક્ષા છે, શુદ્ધ પરિણામ ભી મેરે સે અલગ હૈ, જ્ઞાન ઉસકો અપના અંશ જાન લેતા હૈ. દ્રષ્ટિને જે સ્વીકાર કરે, જ્ઞાનમાં પ્રમાણનો દ્રવ હોવાથી જાણી લઈએ કે જ્ઞાનનો અંશ છે, એટલે બેલેન્સ નથી છૂટતો. દ્રષ્ટિનું જોર ઘણું હોવા છતાં સાથે સાથે જ્ઞાન પરિણમતું એને પોતાનું જાણતું હોવાથી એનું સંતુલન ગુમાવતું, એ કારણ છે. સાથે સાથે જ્ઞાન પણ પ્રણમી રહ્યું છે. ચોખ્ખું કેટલું છે, પોતાને કેટલું ચોખ્ખું છે સમજવાનું, આમાં નિશ્ચયાભાસી ક્યાંથી લાવે? આટલું ચોખ્ખું હોય તો નિશ્ચયાભાસી ક્યાંથી લાવે? તે દ્રષ્ટિથી અપેક્ષા મારાથી લખું છું. જેમ કે હું અપરિણામી છું, પલટના મેરા ધર્મ નહીં, તો પરિણામ કા ધર્મ, આટલું અલગપણું છે એ દ્રષ્ટિની અપેક્ષા એ છે. એ જ વખતે જ્ઞાનીને પોતાના અંશ જાણી રહ્યો છે, એ અંગ છે. આખા દ્રવ્યનું એક
અંગ
છે, સ્વતંત્ર અંગ છે. એટલે ત્યાં સંતુલન ગુમાવવાનો પ્રશ્ન. ગુરુદેવ પકડાય એવી વાત છે, વિધિ પણ પકડાય અને વિધિ તૂટતી હોય તો પણ
પકડાય.
સ્વરૂપનો વિષય, ધ્રુવનો વિષય એટલો બધો સ્પષ્ટ છે કે ધ્રુવ 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 ભલે તમે એટલું પીતે રાખો, પણ વિધિ તૂટતી હોય તો પકડાય. વાત બીજી રીતે પ્રકાશ આટલું વાંચ્યા પછી જ્ઞાની તરીકે એમને જે જાહેર કર્યા છે એ એટલી સૂક્ષ્મતામાં આવીને એ જાહેર કરી રહ્યા છે. ખાલી ધ્રુવની ને ત્રિકાળીને નિશ્ચયની ને અધ્યાત્મની વાત લીધી છે માટે જ્ઞાની છે એમ નથી કહી
દીધું.
બરાબર, સૂક્ષ્મતાથી બધા બધું જોયું છે અને પછી જાહેર કરેલા છે. ત્યાં સુધી નથી જાહેર કર્યા, જ્યાં સુધી જ્ઞાનમાં આવ્યું નથી ત્યાં સુધી નથી જાહેર કર્યું.
બરાબર,
પછી તો એમનો પુરુષાર્થ પણ જ્ઞાનમાં આવ્યો છે. આખી વિધિમાં સૌથી મોટામાં મોટો હોલ હોય તો વિરિગુણનો છે, પુરુષાર્થનો છે. કૃષ્ણના ચારિત્ર પણ એની પાસે પાછળ છે, પાછળ છે એટલે એની પાછળ ચાલે છે. પુરુષાર્થ વધતા જ્ઞાન પૂર્ણ થાય છે, પુરુષાર્થ વધતા ચારિત્ર પૂર્ણ થાય છે. પુરુષાર્થના વધે તો સમય દર્શનના ચારિત્ર અસંખ્ય વર્ષ સુધી રહી જાય. અસંખ્ય શું, આ દેવલોકના જે ભવો છે એટલા સાગરોપમ સુધી રહી જાય, 33 સાગર સુધી રહી જાય, તો તો નુકસાન આગળ ન હાલે. પુરુષાર્થ પૂરતો બધી વાતો સાથે સાથે લીધી છે. ભેદ પાડતા પાડતા પણ એમ કહ્યું કે જ્ઞાન જાણી લઈએ છે, પોતાનું અંશ જાણવા લઈએ છે, એટલે સરકાર જ્ઞાનનું પરિણામ કેવી રીતે છે એ બહાર આવે છે. વિષય ભાષમાં ખેંચી જવા માંગે તો પણ વિષય બધો સ્પષ્ટ 19 છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો, જય હો.